તારીખ 21-11-1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 200 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 90.
એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજ્જા આદિ કારણોથી લોકલજ્જા લોક સંતા લોકો આમ કહે છે, આપણે કિંમત ઘટી જશે, આપણે કિંમત ઓછી તમે ત્યાં જવા મીધા એમ કે જે સમાજમાં જે નાત જાતમાં નાત જાતમાં મારું સ્થાન છે એ સ્થાનને હાની પહોંચશે એવી કોઈ કલ્પના કરીને જીવ અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. ખાસ કરીને કુળગુરુ હોય છે એ કુળગુરુનો આશ્રય છોડી શકતો નથી. અજ્ઞાની કુળગુરુ હોય તો પણ એનો આશ્રય છોડી શકતો નથી, કેમ કે એના સંપ્રદાયવાળા એને એમ કહે છે કે તમે આપણા સાધુને છોડીને આપણા સંપ્રદાયને છોડીને બીજે જવા મળ્યા, આ શું કર્યું તમે, ધર્મ બદલાય જ નહીં, કોઈ પણ ભોગે ધર્મ બદલાય નહીં એમ કે અમારે ગીતામાં એક વચન આવે છે, શ્રેષ્ઠ ધર્મની અવિરત સંસિદ્ધિ લવતે નરહ. પોતપોતાના ધર્મમાં જે અવિરત છે એટલે સારી રીતે મજબૂત છે તે સિદ્ધિને પામશે. હવે ત્યાં ધર્મ ક્યાં કીધા ખબર ને, 18મા અધ્યાયમાં વિશે ચાલ્યો છે ગીતા, તો ત્યાં તો વર્ણાશ્રમ ધર્મ લીધો છે, શું સંપ્રદાયનો ધર્મ નથી લીધો, ક્ષત્રિય ક્ષત્રિયનો ધર્મ પાળવો, વૈશ્ય વૈશ્યનો ધર્મ પાળવો, શુદ્ર એક શુદ્રનો ધર્મ પાળવો, બ્રાહ્મણે બ્રાહ્મણનો ધર્મ, પોતાનો ધર્મ છોડીને બીજો ધર્મ ન પાળવો. પાલ કોઈ એનો અર્થ સંપ્રદાય કરી નાખ્યો કે આપણે વિષ્ણુ સંપ્રદાયમાં હોય તો જૈનમાં ન જણાય, એવું ગીતામાં લખ્યું છે પોતાનો ધર્મ છોડવો નહીં કે ગમે એ રીતે પછી પોતાની ખતમ કરે છે. અમારા સગા સંબંધીઓમાં કેટલાય સાથે અણબનાવ થાય, દુઃખ થાય, વેવાવેલાના પ્રસંગોમાં દુઃખ થાય, બીજું થાય, ત્રીજું થાય, દીકરા દીકરી હરાવવા હોય તો તકલીફ થાય, નાતવાળા જલ્દી સ્વીકારે નહીં. હવે તો કઈ તકલીફ ઓછી થઈ ગઈ છે, એટલે લોક લજ્જા આદિ કારણોથી એ બધું થાય છે. અને ખરી તક જીવ ચૂકી જાય છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્તિ થવાની તક છે ચૂકી જાય છે. એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. આ સત્પુરુષથી દૂર જવું કોઈ પણ કારણે માન અપમાન અનેક પ્રકારના કારણો છે, એનાથી દૂર જવું એ 416માં લીધું છે. ત્રીજું પેરેગ્રાફ છે, બીજો પેરેગ્રાફ છે 357 પાને, એમાં ત્રીજું કારણ છે, ત્રીજી લીટીમાં લોક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે. ત્યાં મારું અપમાન કરે છે બધા, હું જાઉં છું ખરો પણ મને ત્યાં માન મળતું નથી અથવા મારું અપમાન થાય છે, એને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું અને તેના પ્રત્યે જેવું વિજ્ઞાનવિત થવું જોઈએ તેવું ન થવું, એ કારણ જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે, દૂર રાખે છે. અને પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારમાં શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચન આદિ જ્ઞાન મળ્યું હોય તો ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ છે એનું મૂળ કારણ, એ ત્રણ એનું ઉપાદાન કારણ એક સ્વચ્છંદ નામનો મહાદોષ છે, અને તેનું નિમિત્ત અસત્સંગ છે. એટલે બધી ઊંધા પાટે ગાડી હાલે છે. અને એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે, અથવા એ પરિભ્રમણનું મૂળ છે. અનંતાનુબંધી કષાય શું કરાવે છે? જન્મ મરણનું પરિભ્રમણ કરાવે છે, એ પરિભ્રમણનું મૂળ છે. ચોથું કે જ્ઞાન પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છા એ વર્તનું, એમ જિનાગમાદી સર્વશાસ્ત્રો કહે છે. પોતાની ઈચ્છા એ પ્રવર્તતા અનાદિકાળથી રહે છે. બહુ સરસ માર્ગદર્શન આપ્યું છે કે જો જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો જ્ઞાની પાસે જાવું એટલું જ નહીં, જ્ઞાનીની ઈચ્છા એ વર્તવું. અને બધા શાસ્ત્રોની આ આજ્ઞા છે, અને એમ નહીં કરવાથી પોતાને ઠીક પડે એમ કર્યું છે એના કારણે જીવ રચ્યો છે. એટલે સત્પુરુષ પાસે ગયા પછી પણ રખડવાનું એક કારણ છો કે જ્ઞાનીની આજ્ઞા એ વર્તવાને બદલે પોતાની ઈચ્છા એ પ્રવર્તો છે અને માટે રખડ્યો છે.
સત્પુરુષની સેવા કરી હોવા છતાં પણ આ ભૂલ કરે,
આ ભૂલ કરે, પોતાની ઈચ્છા એ આમ આને બદલે આમ કરીએ તો એક વાત નક્કી કરી છે કે આ આમ કરવાનું છે, પછી વચ્ચે શું કરવા બીજો તર્ક આપવો જોઈએ. એ ધર્મ વાક્ય છે, એમણે જે કહ્યું તે ધર્મ વાક્ય છે, એને શિરોધાર્ય કરવા સિવાય, માથે ચડાવવા સિવાય બીજો વિકલ્પ મોક્ષને હોવો ઘટે નહીં. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા એ એટલે આજ્ઞા એ નહીં વર્તાવે. જો આગળ જે જ્ઞાનીની ઈચ્છા એ વર્તવું શબ્દ લીધો છે ને ચોથામાં, એનો અર્થ આજ્ઞા કરવો એમ કે છે. શું કરવા? બે વાર બે શબ્દ લીખ્યા કે કોઈ વાર તો આજ્ઞા આજ્ઞાર્થવાચક વચનમાં હોય તો જીવ સમજે કે આ જ્ઞાનની આજ્ઞા છે, તમારે આ કરવા કરવું અને આમ ન કરવું, એને તો આજ્ઞા સમજે. પણ ઈચ્છાને આજ્ઞા નથી સમજતો, તો કે ઈચ્છા એ આજ્ઞા છે એની. ઠીક, તારે માટે તો એની ઈચ્છા એ પણ એની આજ્ઞા જ સમજવા યોગ્ય છે. માણસ શું વિચાર કરે છે, શું દોડધામ કરે, એવી ઈચ્છા થઈ પણ એના બદલે આ બરાબર લાગે છે, એમનું બરાબર નથી લાગતું પણ મને આમ બરાબર લાગે છે. આપણે ત્યાં સુધી માણસ આગળ નીકળી જાય છે કે નિશ્ચયમાં ની વાત બરાબર, પણ વ્યવહારમાં તો એમની ભૂલ થાય. હા, એ તો ઘણા ભૂલે છે, વ્યવહારમાં તો એમની ભૂલ થાય. ભગવાન ની સ્થાપના ના વિષયમાં તો ખાસ એ વાત ચાલતી નિશ્ચયમાં બરાબર છે. બીજો વિકલ્પ કર્મ, જો તારું હિત તું ઈચ્છતો હોય તો બીજો વિકલ્પ કરીશ. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાની ની આજ્ઞા એ નહીં વર્તાય ત્યાં સુધી, એટલે શું આમ તો શાસ્ત્ર છે એ જ્ઞાની ની જ આજ્ઞા છે, જ્ઞાની ની રચના છે માટે જ્ઞાની ની આજ્ઞા છે, અને એ તો ખાસ આત્મકલ્યાણના વિષયભૂત વિષય શાસ્ત્રમાં તો ગૂંથેલો છે, માટે એ તો આત્મકલ્યાણ સંબંધીની આજ્ઞાઓ છે, અને એ અમે પાડીએ છીએ બરાબર. ઈચ્છા અજીવમાં ન થાય, એમ તો આજ્ઞા અજીવમાં ન થાય, આજ્ઞા કઈ અજીવ કરે, ઈચ્છા કે આજ્ઞા તો સજીવન મૂર્તિ માટે છે. પણ પ્રત્યક્ષ અને પરોક્ષમાં ઘણો ફેર છે, એટલા માટે એ ફેર છે કે જે આત્મ સ્વરૂપ છે એક અરૂપી અતિન્દ્રિય જ્ઞાન ગોચર થતો પદાર્થ છે, અરૂપી અને અતિન્દ્રિય જ્ઞાન ગોચર થતો પદાર્થ છે. બહુ જ અલ્પ માત્રામાં વક્તવ્ય છે, બહુ ભાગ અવક્તવ્ય છે. એ આત્મ સ્વરૂપના અનુભવ કરવાનો જે માર્ગ છે એ પણ બહુ જ અલ્પ માત્રામાં વક્તવ્ય છે, બહુ ભાગ અવક્તવ્ય છે. સંકેત માત્ર રૂપે દર્શાવી શકાય છે, એ પણ અરૂપી જીવના અરૂપી પરિણામ છે. એટલે લખાણ અને લખાણ એ પણ એક કથન છે અને પ્રત્યક્ષ બોલવું એ પણ એક કથન છે, પણ બોલવામાં જેટલો વિષય આવે એટલો લખાણમાં ન આવે. કોઈ ગમે તેટલો વિદ્વાન હોય તો પણ આમ તો એના ચાર તબક્કા લીધા છે કે વસ્તુ સ્વરૂપ જેટલું જ્ઞાનમાં આવે અતિન્દ્રિય જ્ઞાનમાં, વસ્તુ સ્વરૂપ જેટલું અતિન્દ્રિય જ્ઞાનમાં આવે એટલું મન સહિતના ઇન્દ્રિય જ્ઞાનમાં ના આવે, જેટલું મનમાં આવે એટલું બોલવામાં ના આવે, અને જેટલું બોલવામાં આવે એટલું લખાણમાં ના આવે. આ બધો ઉતરતી પરિસ્થિતિ છે. એટલે જેને આત્મ સ્વરૂપ સમજવું હોય એને પ્રત્યક્ષ ભાષાનો યોગ જરૂરી છે, કેમ કે એમાં વધુમાં વધુ આવે છે. એ તો છે કથન અને વાણીની અપેક્ષા. એ ઉપરાંત જે બોલવાની વાણી છે એમાં જે અવાજનો આરોહ અવરોહ છે, ભાષાનો આરોહ અવરોહ છે, એ સિવાય બોલનારના મુખાકૃતિ ઉપર થતા જે એ ભાવને અનુરૂપ ફેરફારો છે કે જે ભાવનાને પ્રદર્શન ભાવને પ્રદર્શિત કરે છે, દર્શાવે છે સારી રીતે આંખથી અને આખી મુખાકૃતિના જુદા જુદા અવયવોથી, એ ફેરફારો જે જે ભાવ જીવને થાય એને અનુરૂપ કેટલાક ફેરફારો મુખાકૃતિ ઉપર થાય છે. એટલે આત્મભાવ દર્શાવવા માટે વાણીના આરોહ અવરોહથી માંડીને આ મુખાકૃતિના ફેરફારો પણ એ વિશે સમજવા માટે પ્રત્યક્ષ જ્ઞાની હોય તો જ એ પરિસ્થિતિ બને છે, શાસ્ત્રમાં એ પરિસ્થિતિ બનતી નથી.
જેના પ્રજ્ઞાનો મંત્રીને જે પાણી નીકળતી નાખે છે એ આવડતું બધું ભાવતા ને કોઈ નીકળી જતા ભાવ
અને કોઈ વાર તો બહુ અંતરંગ વિષય લીધો હોય તો આ કમી જ જાય તો એ બધું કેવી રીતે સમજાય લખાણમાં કેવી રીતે આ કમી છે સમજાય કેવો છે હજી એના ઉપરાંત કે એ વાત કહેતી વખતે નાની પુરુષને એ વાત કહેતી વખતે એ વાતનો રસ ઉત્પન્ન થાય છે અને એ રસની ઝલક એની વાણીમાં આવે છે લખાણ વખતે એ રસ રસ ઉત્પન્ન થવાનું ક્યાં એ પુરુષ તો ક્યાં આવી ગયા એમાં રસ ક્યાંથી લાગે એ ઝલક પણ જોવા મળતી નથી એમ એટલા બધા મુદ્દાઓ બાકી રહી જાય છે કે એની વાસ્તવિકતા એ છે કે પ્રત્યક્ષ જ્ઞાની વિના આ વિષય કોઈને સમજાય નહીં એ અનુભવથી સાબિત થયેલી વાત એમાં તો બીજો ફેર છે કે એમની વિદ્યમાનતા બીજું થઈ જાય એની પાસે બેસનારના અંદરનું વાતાવરણ થઈ જાય ગુરુદેવ ઉપસ્થિત હોય ને ઉપસ્થિત ન હોય એનો જ મોટો બહુ મોટો ફેર છે એમની જે હાજરી ત્યાં છે એ પોતે પાક ઉપર બિરાજમાન હોય ને પોતે સાંભળતો હોય અને ન હોય ને સાંભળતો હોય એમાં કેટલો બધો છે ભાઈ ભાઈ અનુભવ છે કે નહીં એટલો બધો ફેર પડે એટલે એ ઉપસ્થિતિનો ફેર છે ઉપસ્થિતિનો ફેર છે એટલે એ તો ઘણા ફેક્ટર બાકી રહ્યા છે એક બે વાત બાકી નથી રહેતી પ્રત્યક્ષ જ્ઞાની અને પરોક્ષ એમના વચનો એમાંથી ઘણી વાતો બાદ થઈ જાય છે એટલે નથી પ્રાપ્તિ થતી કે જે બહુ જરૂરી છે સમજવા માટે જેનું ઘણું અગત્ય છે આત્મામાં એની છાપ પડવી જોઈએ ને એ જે વાતનો વિષય છે વાચ્ય છે એ વાચ્યની એને છાપ પડવી જોઈએ ને એ છાપ પડવા માટે જે જરૂરી ચીજો છે એ પરોક્ષતામાં નથી એટલા માટે ત્યાંથી પ્રાપ્તિ થતી નથી પ્રત્યક્ષ સત્પુરુષને ગોત પછી મોક્ષ ન મળે મારી પાસે એમાં બહુ ગર્ભિત વાત કરી છે ગોતવાનો અર્થ શું થાય કે એને સત્પુરુષ તરીકે ઓળખાયુદેવે એમ કહ્યું કે જેને સત્પુરુષને ઓળખ માણસ તો બધા માણસ જેવા જોવે છે એમાંથી જુદા પડ્યા કે આ સત્પુરુષ છે ત્યારે એ જીવની પાત્રતા એટલી હદે છે કે એને મોક્ષ થવાનો છે એનો મોક્ષ થવાનો છે એ પાત્રતા છે મોક્ષની પાત્રતા જેવી છે એમને ઓળખાણ આવી વાત છે એ તો ઘણી બધી વાત જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાન એટલે આજ્ઞા એ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી આ વાત જે મોક્ષને સમજાય છે એ ખોટી જગ્યાએ સમય અને શક્તિ વેડફતો નથી એ સૌથી પહેલા એ વિચાર કરે કે હું કોઈ પણ રીતે કોઈ સત્પુરુષને શોધી લઉં ન મળે તો એની શોધ અટકે નહીં જ્યાં સુધી ન મળે અને એ શોધ કરતા કરતા ન મળે ને આયુષ પૂરું થઈ જાય સૂર્ય પરિણામો એને બીજા ભાવમાં સત્પુરુષના સાનિધ્યમાં લઈ જાય, ત્યાં ઉત્પન્ન થાય, સીધો સત્પુરુષના ચરણમાં જાય, જો આયુષ પૂરું થઈ જાય. માટે ન મળે એને શોધ ચાલુ રાખવી, ન મળે એટલે શોધ ન કરવી. અને એ વાત માંડી વાળવી, હવે આપણે શાસ્ત્રો વાંચી લઈએ એવી રીતે કોઈ દિવસ બીજો માર્ગ વિચારવો નહીં. હું બીજી વાત વિચારવી બહુ સ્પષ્ટ વાત એ છે. ત્યારે એમણે એમ એમણે એમ કહ્યું કે પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા એ વર્તાય તો જ અજ્ઞાનની નિવૃત્તિ, પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા એ વર્તાય તો જ અજ્ઞાનની નિવૃત્તિ થાય. તો એમાં ફેરફાર તું શું કરવા કરો છો? જયારે આ એમની આજ્ઞા છે તો એમાં ફેરફાર તો શું કરવા કરે છે? આ તો સીધી વાત થઈ કે નહીં, એ અધિકાર માનની વાત છે. એને તો સિદ્ધિ જ બેસે એવું છે, પાત્રતા વાળાને સીધું બેસે એવું છે. ન બેસે તો સમજવું પેલી પાત્રતાનું ઠેકાણું બહુ સુખી વાત આ છે. આ મણિભાઈ ને જે કાગળ લીખો છે ને, એ મણિભાઈ જો કામ કૃપાણ સુભાષભાઈના દિનાંક પછી પત્ર વ્યવહાર થોડો ચાલુ રાખ્યો છે, પણ હવે એ તો ક્યાં સૌભાગભાઈ ને ક્યાં મણિભાઈ. સૌભાગભાઈ તો એને તો એક જ ચીજ હતી, એને તો એનો આત્મા જ ત્યાં હતો, કોઈ ફાયદામાં હતો. સૌભાગભાઈ નો આત્મા કૃપાળુદેવ પાસે હતો, એનો ખોલ્યું થાયલામાં હતો, બીજું કાંઈ. એવી સ્થિતિમાં સુભાગભાઈ લીધા છે. મણિભાઈ ને લીખો છે મણિભાઈ ને, પણ એ અસર આવતી મુશ્કેલ છે.
તાત્કાલિક આ કોઈ સાધારણ વાત નથી.
બરાબર. અને બહુ પ્રસન્ન થયા છે સુભાષભાઈ પોતે, બહુ પ્રસન્ન થયા છે. અને એમણે પોતાને પ્રસન્નતા સૂચક પત્ર જે લખ્યો એનાથી કૃપાળુદેવ પ્રસન્ન થયા છે. ત્યાં સુધી ને મુદલક મળે છે. હવે એમ કે છે કે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કોણ કરી શકે? કે આ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરીને તેની ભક્તિમાં જોડાય. આ બધું ગૌણ થઈ જાય. તન મન ધન એટલે આખો સંસાર એનો ગૌણ થઈ જાય. સત્પુરુષ એટલા મુખ્ય થાય કે આખો સંસાર ગૌણ થાય. આખો સંસાર ગૌણ થાય અને સત્પુરુષે કહેલો આત્મા મુખ્ય થયા વગર રહેશે, એનો અનુભવ થયા જ્ઞાન. જે પ્રતિબંધ છે એ તો સંસારની મુખ્યતાને લઈને છે. જીવને આત્મકલ્યાણમાં પ્રતિબંધ કોણ છે? સંસારની મુખ્યતા છે. એ સંસાર આખા સંસારને અગાઉ કરે એમાં લીધો છે. દીપચંદજી અનુભવ પ્રકાશમાં પ્રથમ તો સંસારને અગાઉ કરે, અગાઉ કરે એટલે ગૌણ કરે, આખો સંસાર ગૌણ કરે ના. એક સત્પુરુષ મુખ્ય, બાકી બધું. આમ ગુરુદેવ કોઈને આજ્ઞા નહોતા કરતા કે તમે કામ ગઢાવો, પણ આવે એનું અનુમોદન કરતા, એનું અનુમોદન કરતા. એનો અર્થ શું થયો? એ જ એમની ઈચ્છા, એ જ એમની આજ્ઞા. સત્પુરુષનો યોગ ક્યાંથી? આ કળી કાળમાં, આ દુષ્ણ કાળમાં સત્પુરુષનો યોગ ક્યાં છે? મોટી વાત તો એ છે. હજી જેને એનું મહત્વ નથી આવ્યું, એને આત્માનું મહત્વ આવે અને આત્માની પ્રાપ્તિ થાય તે બની શકે. ભક્તિનો અર્થ એ છે કે એને પોતાના આત્મકલ્યાણની એટલી ગરજ છે. ભક્તિનો અર્થ શું છે અહીંયા? કે પોતાના આત્મકલ્યાણની એટલી ગરજ છે કે આ જગતમાં બીજી કોઈની એટલી ગરજ નથી જેટલી એને પોતાના આત્મકલ્યાણની ગરજ છે. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી. શું એને ભક્તિ થાય છે પણ જ્ઞાની કોઈની ભક્તિ ઈચ્છતા નથી. કેમ કે જ્ઞાની નિષ્ફળ છે સ્વરૂપે, સ્વભાવે જ જ્ઞાની નિષ્ફળ છે, કોઈની ભક્તિ ઈચ્છતા નથી. પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. શું ઉપદેશ પરિણમવાની જે યોગ્યતા જોઈએ એ આવી ભક્તિ આવ્યા વિના, એક નિષ્ઠાથી ભક્તિ આવ્યા વિના, શું ઉપદેશનું એમના વચનોનું પરિણમન થાય, એમના વચનોની આત્મા ઉપર અસર થાય એવી યોગ્યતા હોતી નથી. પરિણમતો નથી અને મનન તથા નિધિધ્યાસનાદિનો પણ હેતુ થતો નથી. એ પણ આપણેને કાઢી નાખે, આપણેને કાઢી નાખે. એનું મનન કરવું, એની પાછળ લાગી જવું, અને નિધિધ્યાસનો એની પાછળ લાગી જવું. એમનો જે ઉપદેશ છે એ પરિણમવાનો હોય તો પરિણમવા માટે પાછળ લાગી જાવ, એ પ્રકારે એના પરિણામ ચાલતા નથી. માટે મુમુક્ષુએ, અને જે ધ્યાસન છે વેદાંતની પરિભાષાનો શબ્દ છે, સુભાષભાઈ સાથેના પત્રોમાં એ શબ્દોનો પ્રયોગ કર્યો છે. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. શું એમણે સત્પુરુષોએ કહ્યું છે? એ એમની એક આજ્ઞા છે, મુખ્ય આજ્ઞા છે એમ સમજવા યોગ્ય છે. વિનય શાસ્ત્રમાં તો વિનયના પ્રકરણ આવે છે, ઉત્તરાધીનમાં બહુ વાત છે. ઉત્તરાધીન કરે એ ઉત્તરાધીન ની વાત છે. એવો એક શ્લોક આવે છે ઉત્તરાધીનમાં, ઉત્તરાધીન વિનયમાં જીવ નો આવે તો એનો સ્વચ્છંદ, અનાદિ નો જે સ્વચ્છંદ છે એ આને પામે કેવી રીતે? કહ્યું ને આત્મસિદ્ધિમાં એટલા માટે કહ્યું કે માનાદિક શત્રુ મહાનિજ છંદે મરા જાતા સદગુરુ ચરણ માન અલ્પ પ્રયાસ. બહુ સરળ ઉપાય છે. આઠમું, આમાં કહેલી વાત સર્વશાસ્ત્ર ને માન્ય છે. પછી એમનો કે આ ઘરની વાત છે, આ તો શ્રીમદજીના ઘરની વાત છે એમ નથી. આ બધા શાસ્ત્રોએ આ વાત કરી છે, પોતે પણ શાસ્ત્રો વાંચ્યા છે અને શાસ્ત્રને સાક્ષી મૂકતા જાય છે. ઋષભદેવજીએ 98 પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. એ કોડા કોડી સાગર પહેલાની વાત કરે છે. એટલે એમ કે છે કે ભગવાન આદિનાથ છે. આ વાત તો ચાલે છે જૈનમાં, તો જૈન માર્ગ ને વિશે તો આદિનાથ ભગવાન બોલાનો ભવ થયો. દેવેન્દ્ર નો છાણ ના કીડા, એ છાણ ના કીડા માંથી સીધા મનુષ્ય, અને ઋષભદેવ ભગવાન ના પૌત્રો થયા, ભરત મહારાજા ના દીકરા થયા. બોલેને જન્મા પછી બોલેને ચક્રવર્તી ના દીકરાને કઈ મૂંગા હોય મૂંગા હોય ભગવંત રાજકુમાર કુમન બધા પણ બોલે જ નહીં. કઈ આઠ વર્ષની ઉંમર હતી બોલ્યા નહીં. વાગી કેવી કેવી વિચિત્ર પરિસ્થિતિ કુદરત ને છે. આઠ વર્ષે બોલ્યા, અમારે તો પરિવ્રજા ગ્રહણ કરવી છે, દીક્ષા ગ્રહણ કરવી છે. અમારું કઈ અમારું કામ આ સંસારમાં અમારું કામ નથી. અમે તો ભગવાનને ના સમર્થનમાં દીક્ષિત થઈ અને અમારે તો નિર્વાણ જોઈએ છે. આ સંસારમાં અમારે હવે જન્મ મરણ કરવા નથી, પૂરું થઈ ગયું. મોક્ષ ગમે મોક્ષ માંગી ગયા. આઠ વર્ષે દીક્ષા લઈને મોક્ષ માંગી ગયા બધા.
અઠાણું
એની સાબિતી આદિના ભગવાન ના દ્રષ્ટાંતમાં, એમના પૌત્ર નો દ્રષ્ટાંત છે, ઇતિહાસ બોલે છે. ઋષભદેવ ભગવાન ની વાત સાંભળી અને એ વાતમાં પણ એમને એ સાંભળ્યું કે તું સત્પુરુષ ની આજ્ઞા એ રહી. વાત સાંભળી પાસે શું મોક્ષ પામી ગયા. એ વાત ઉપર મોક્ષ પામી ગયા એમ કે છે. એ વાત ઉપર સમયદર્શન પામ્યા, મને દશા પામ્યા અને મોક્ષ પામ્યા. કઈ વાત હતી કે પ્રત્યક્ષ સત્પુરુષ આજ્ઞામાં રહી ગયા. બસ બાકી બધું એની અંદર આવી ગયું. પાત્રતાથી માંડીને બધી વાત એમાં આવી જાય છે. સહી બહુ સારી છે. પરીક્ષિત રાજાને શુભદેવજીએ પણ એ જ ઉપદેશ કર્યો છે. એ માતા થઈ ગયા હતા ને, પરીક્ષિત રાજા ને સુખદેવજી એ પણ આ જ વાત કરી છે. બધું જોયેલું વાંચેલું બધું બહુ ખબર છે એમને તો. એટલે એને શું અનુકૂળ પડશે એ વાત કરે છે. એમનો કીધું કે મીઠા દ્રષ્ટિના શાસ્ત્રો છે ને તમે વાંચતા ને એવું ન કીધું. પોઝિટિવ એપ્રોચ છે, નેગેટિવ એપ્રોચ નથી એમનો. આ એક થ્રુઆઉટ જોઈએ કૃપાળુદેવ ના વચનો, તો પોઝિટિવ એપ્રોચ છે એમાં. સુભાષભાઈની બાબતમાં તો ગજબનો પોઝિટિવ એપ્રોચ છે. વેદાંત જૈનપુરમાં જન્મેલા સ્થાનકવાસી વેદાંતવાદી ઢળેલા એને ત્યાંથી કાઢી એને છેક સમુદ્ર સુધી પહોંચાડ્યા. એટલો પોઝિટિવ એપ્રોચ છે એનો. ટ્રીટમેન્ટ આપે છે અગિયારમું. અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલીને પરિશ્રમ કરે ને, થોડો ઘણો કાળ નહીં હું, અનંતકાળ સુધી નિજ છંદે ચાલીને પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે જ નહીં એમ કે છે. ગમે તે કરે નહીં, કરી કરીને ગમે તે કરે પોતાથી જ્ઞાન પામી શકાય
નહીં.
સ્વચ્છંદ જ ચાલ્યો છે. હવે પૂછે છે કે સ્વચ્છંદ મૂકવો છે, તૈયારી છે સ્વચ્છંદ મૂકવાની? પ્રત્યક્ષ પુરુષનું કોઈ શોધ તો સિવાય બીજો કોઈ આરો વારો આ જગતમાં નથી. કેમ કે તું ક્યાં ભૂલો પડીશ તને ખબર નહીં પડે ને, નહીં તો તને ખબર નહીં પડે કે ક્યાં ભૂલો પડીશ. જીવની યોગ્યતા સમય સમયની છે. શું કોઈ પણ સંસારી જીવની યોગ્યતા પણ સમય સમયની છે. હવે કયા સમયે એને કઈ દવાનો કેટલી માત્રાનો ડોઝ દેવો એ સત્પુરુષને ખબર છે, એને ખબર નથી કે મારે દવા કઈ લેવી ને કેટલી લેવી ને કયા વખતે લેવી. શું એવું આ ઝીણું વિજ્ઞાન છે, બહુ સૂક્ષ્મ વિજ્ઞાન છે, કેમ કે દરેક જીવની યોગ્યતા સમય સમયની છે. અત્યારે જે પરિણામ છે એ ગઈકાલે નહોતા, દરેક છે એ તો ખૂબ આજકાલમાં આ તો સમય સમયની યોગ્યતા છે દરેક જીવની, એને એ પોતે સમજી શકશે કે પોતાના પરિણામમાં કેવા ફેરફારો થાય છે. ત્યારે જે વખતે જે યોગ્યતા છે એ વખતે એ યોગ્યતામાં એને કયો બોધ આપવો એ સત્પુરુષ જાણે છે. એને પોતાને કોઈ બતાગમ નથી, છતાં ગમે તે દવા પી લે, મેડિકલ સ્ટોરમાં જોઈને ગમે એ બાટલી ઘટઘટાડે તો મરી જાય. દવાની આખી દુકાન કરે છે, દવાનું આખું શાસ્ત્ર લખાયેલું છે, પોતાની કલ્પના ગમે એ દવા ઉઠાવી દે મરી જાય, બીજું કાંઈ ન થાય, રખડે ભૂલ કરે છે. હા, એટલે કહું અનંત કાળ સુધી નિસંદેહ ચાલીને પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે બદલા છે. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુર્તમાં પણ તેઓ જ્ઞાન પામે, અને એ આઠમો કૂતરો ની વાત છે. કેવું જ્ઞાન પામ્યા છે? સલુ બધું તૈયાર હોય એનું દ્રૌલિંગી હોય તૈયાર થઈ ગયું હોય, એક અંતર્મૂર્તમાં નિર્વિકલ્પ થાય, એ અંતર્મૂર્તમાં હાથમાં ગુણ સ્થાને આવે, એ અંતર્મૂર્તમાં તેમનું ગુણ સ્થાન લે એમ કે. પણ એ જ્ઞાનને આજ્ઞાનો આરાધક હોય તો બાકી બીજી રીતે થઈ શકે. મેક્સિમમ એનો લાભ કેટલો એ બતાવ્યો છો, મિનિમમ લાભ તો એ છે કે એને મોક્ષ માર્ગ ની પ્રાપ્તિ થાય, થાય ને હવે મેક્સિમમ લાભ કેટલો અંતર્મુખમાં લઈ શકે એટલો. આટલી પરમ હિતકારી વાત લખે છે વચનાવલીમાં, સંતનો અદભુત માર્ગ જો કોઈ દાયતો લાગ્યો છે કે આ વચનાવલી છે એ સંતનો માર્ગ છે એમ ન કહે, અદભુત માર્ગ છે એમ કહે છે. હવે શાસ્ત્ર ની વાત કરશે, શાસ્ત્ર તો ઘણા છે ને, કે શાસ્ત્ર માં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે, પાત્રતા કેળવવા માટે શાસ્ત્રમાં છે. એટલો લક્ષ્ય રાખે કે મારે એની પહેલા પાત્રતા કેળવવી છે, આ તો શાસ્ત્રમાં તેને ધ્યાન કરવા દે છે, શાસ્ત્રમાં તેને સમૂહ દર્શન લેવા દે છે, પણ તું પાત્રતા તો કેળવવા કે છે. શાસ્ત્ર તો અધિકારી જીવને વાંચવા માટેના સ્થાન છે, પાત્રતા આવી હોય તો આ શાસ્ત્ર વાંચવા, નહીતર પાત્ર થવા શાસ્ત્ર વાંચવા, બીજી આગળની વાત ન લેવી. એમાંથી શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે, મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી, એવા ફરીને પ્રત્યક્ષને વાત લીધી, બે જગ્યાએ લીધી છે, એક પાંચમા વચનમાં લીધું પ્રત્યક્ષ જ્ઞાની અને એક બારમાં લીધું પ્રત્યક્ષ, બે જગ્યાએ જ્ઞાનીની પ્રત્યક્ષતાને વર્ણન આપ્યું છે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે, તે જીવને અધિકારી થવા માટે કહી છે, મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી, આ જગ્યાએ લક્ષ જાળવું જોઈએ, જીવનો ખ્યાલ જાળવવો જોઈએ, અને તરત કંઈક આરો વારો આવે નહીં તો કોઈ રીતે છૂટવાનો રસ્તો નથી. બીજો આ જ્ઞાન માર્ગ ની શ્રેણી જેને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરવી હોય તો એ આત્મજ્ઞાન ની શ્રેણી ચડવા માટે આ વાત છે. એ પહેલા વિના એ રીતે ચાલ્યા વિના બીજા માર્ગ થી મોક્ષ નથી, ત્રણ કાળ માં નથી. એમ નથી કરી કોઈ રીતે મોક્ષ નથી, કોઈ રીતે આત્મકલ્યાણ નથી. આ જ્ઞાન મારવી જોઈએ. એ ગુપ્ત તત્વો ને જે આરાધે છે એને ગુપ્ત તત્વો કહ્યું. ઠીક, શું એને ગુપ્ત તત્વ કહ્યું? એટલા માટે ગુપ્ત તત્વ કહ્યું અમે, લોકોને આ બાબતની ખબર નથી કે આમાં કેવી રીતે જીવને લાભ થાય છે, એનું સાયન્સ નથી જાણતા. સત્પુરુષ એ છે કે જેણે દર્શન મોહનો અભાવ કર્યો છે, એટલે જે નિર્મોહી પુરુષ છે. અને એની પ્રત્યક્ષ આજ્ઞાએ વર્તવાનો જેને ભાવ થયો એને દર્શનોની હાનિ થાય છે. બહુ સુગમ કરે દર્શનોની હાનિ થવાના અનેક પ્રકાર છે. આપણે પ્રયોજન સિદ્ધમાં એ વાત લીધી છે કે કેટલા કેટલા પ્રકારે દર્શનોની હાનિ થાય કે વૃદ્ધિ થાય. તો એમાં પ્રત્યક્ષ સત્પુરુષની આજ્ઞાએ વર્તવું એ સુગમમાં સુગમ, સહેલામાં સહેલો અને વધુમાં વધુ દર્શન મોહની હાનિ કરવાનો સારામાં સારો સહેલો ઉપાય છે. એમ કહે કે સોનું સસ્તામાં મળે કે ન મળે, તો કે અહીંયા તો સોનું સસ્તામાં મળે છે. ઠીક, જગતની અંદર શાકભાજી સસ્તામાં મળે, ખર સસ્તામાં મળે, ધૂળ સસ્તામાં મળે, પણ કઈ સોનું સસ્તામાં મળે? અહીં તો કહે છે કે અમૃત સસ્તામાં મળે. આથી સુગમ ને સુંદર માર્ગ કયો છે? આ રીતે ચાલે તો એને કઈ શાસ્ત્ર ભણવાની જરૂર નથી, બીજા પાછા ફરવાની જરૂર નથી, બીજા ક્રિયાકાંડમાં ઉતરવાની જરૂર નથી, તો બીજું કઈ કરવાની જરૂર નથી. લેને એ પ્રત્યક્ષ પુરુષની આજ્ઞા હોય એ પ્રમાણે કે એ પ્રમાણે ચાલ્યો જાય એટલે મોક્ષ સુધી ગયો જાય. સસ્તામાં સસ્તો અને ઊંચામાં ઊંચું, ઊંચું જે સસ્તામાં ન મળે, આ ઊંચી ચીજ સસ્તામાં મળવાનો ઉપાય એમને કોઈને ખબર નથી. એમ કે છે જગતમાં મોંઘી ચીજ મોટી કિંમતે જ મળે છે. આયા મોંઘી ચીજ સસ્તી કિંમતે મળે છે એ ગુપ્ત તત્વ છે એમ કે છે. લોકોને ખબર નથી માટે ગુપ્ત તત્વ કહ્યું. કે આ ગુપ્ત તત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃત ને પામીને અભય અથવા અમર થઈ જાય છે. અમૃત મળે પછી અમર થાય ને, પછી ભય ક્યાંથી? મરણ નો ભય નથી, કોઈ ભય ના ક્યાંથી હોય પછી? એટલે એને ગુપ્ત તત્વ કહ્યું છે. વચનાવલીમાં છેલ્લી વાત કેવી નાખી છે આ કોઈ જગતમાં કોઈને ખબર નથી એવી વાત છે. એ વાત જયારે ઊંધી છે આપણે ત્યાં પછી મીટિંગમાં પાંચમી દિન બધા આવ્યા હતા. શું પેલા વર્ષની વાત છે, બહુ ઠપકારીને આ વાત કરી હતી. અનંતકાળમાં આ જગ્યાએ ભૂલ્યો છે હું જીવ. અનંતકાળમાં બધું શાસ્ત્ર ભણે, બધું વિજ્ઞાન થઈ ગયું, બધું થઈ ગયું છે, દ્રવલિંગી થઈ ગયો, હું પૂરો ભણ્યો છે. આ એક સત્પુરુષના વિષયમાં જ ભૂલ્યો છું અને એ બાબતમાં આ બધી વિપરીતતા ચાલી છે. એ કેવી રીતે આત્મકલ્યાણકારી છે સમજવું તો બધાની સામે હું આ વાત ખોલવા તૈયાર છું. શાસ્ત્ર પદ્ધતિ એ નક્કી થાય એવું છે કે કેવી રીતે દર્શનોની હાનિ કરે છે. કર્ણાનુયોગથી, ચરણાનુયોગથી, ગ્રહાનુયોગથી, કથાનુયોગથી, ચારે અનુયોગથી સિદ્ધ થાય છે. તમે જેટલા બી બેસો ને એટલા બેસો મારી સાથે. આ રહેવા દઉં, સત્પુરુષને ઉડાડવાની વાત રહેવા દઉં. પણ ગૌર અપરાધ થશે આવો કહ્યું હતું. એક ગરીબ નથી કર્યો મારી માટે બહુ મોટો આવરણ આવશે, દર્શન નું બહુ મોટો આવરણ, જબરદસ્ત વિપરીતતા છે. આના જેવી બીજી કોઈ વિપરીતતા નથી, આ જગ્યાએ જેવી બીજો છે. માટે સંસાર પરિસ્થિતિ ગુપ્ત તત્વ રહી ગયું છે. શાસ્ત્ર વાંચનારની પણ એ ગુપ્ત તત્વ રહી ગયું છે. શું જે સ્વાભાવિક સમજાય એવી વાત છે, ઓછી બુદ્ધિ વાળાને સમજાય એવી વાત છે, સામાન્ય બુદ્ધિ વાળાને સમજાય એવી વાત છે, એ મતિ વિપર્યાસને લઈને ઘણી બુદ્ધિ વાળાને નથી સમજાતી. એ મતિ વિપર્યાસ કામ પોતાને એને ખરેખર આત્મકલ્યાણનું પ્રયોજન ભાષ્યું નથી. મેં તો કલ્યાણનું પ્રયોજન ભાષાને ત્યાં તો એક સહાય જેટલી નુકસાની કરવાની જીવની તૈયારી હતી. હાથમાંથી 5 પૈસા પડી જાય તો માત્ર એને લઈ જાય, ઘટતા ઘટતા 5 પૈસા પડી જાય તો માત્ર લઈ જાય. કેમ કે એને નુકસાન વગર જોતું નુકસાન એ પાયવારનું કરવું નથી, પણ પ્રયોજન જ ભાષું નથી. એનો અર્થ કે એને પોતાને આત્મકલ્યાણનું પ્રયોજન ભાષ્યું જ નથી. નહીં તો સામાન્ય બુદ્ધિમાં સ્વાભાવિક સમજાય એવી વાત છે. આટલી બુદ્ધિ બધે બુદ્ધિ લડાવે છે ને આયા નથી હમત તો એને પ્રયોજન થશો નથી. આ સીધી વાત છે. એટલે જ્યાં પાત્રતા નથી ત્યાં વસ્તુ ક્યાંથી રહેવાની? પાત્ર આત્મિક જ્ઞાન, પાત્ર વગર તો વસ્તુ આવવાની નથી. પાત્રતાની પહોંચ છે અહીંયા, બીજા કોઈની પહોંચ જ નથી માર્ગમાં. તો આગળ લખ્યું છે, જો ઘણી એક જ વૃત્તિએ એ વાક્યોને આરાધશે એટલે એ વાતને હું આરાધન કરશે. વાત્યાન લીધું શું? એ વચનોનું આરાધન કરશે અને તે પુરુષની આજ્ઞામાં લીન થશે. શું? તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે, ગેરંટેડ. માયાનો મોહ મણી વિશેષ રાખે છે. શું? આર્થિક સ્થિતિ બહુ નબળી હતી એટલે આર્થિક સ્થિતિ સુધારવા પ્રત્યેનું ખેંચાણ એના પરિણામમાં વિશેષ હતું. મને સૌથી મોટા દીકરો મણીભાઈ હતા. એમાં બીજા દીકરા છે અત્યારે આપણા મોક્ષો છે, વઢવાણ મારીએ છે, આવે છે મણીભાઈના પૌત્ર. માયાનો મણી વિશેષ રાખે છે અમે કહીએ છીએ, અમે તમને સંભાળીએ છીએ ઘણી વાર વાંચતી વખતે સ્વભાવને સંભાળીએ છીએ, તમને સંભાળીએ છીએ. મને ભાઈ દીકરા દીકરા છે, ભૂલી ગયો છું, નામ ભૂલી ગયો છું, ભગવાન સંકટ મગજ મગજ માણસ છે. માયાનો મોહ મણી વિશેષ રાખે છે કે જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે. માટે એવી વૃત્તિઓ હવે હવે ઓછી કરવા મણીને મારી વિનંતી છે. ઠીક મુનિ તો માર્ગે ચડતો હોય તો અમે નમસ્કાર કરીએ, આવાની વાત છે. કોઈ માર્ગે ચડતો હોય તો એને નમસ્કાર કરીએ. આપને જે પૂર્ણ પદ પદ ઉપદેશક કક્કો કે પદ મોકલવા ઈચ્છા છે તે કેવા ઢાળમાં અથવા રાગમાં, તે માટે આપને યોગ્ય લાગે તે જણાવશો. કે તમે જે રાગ તમને ફાવતો એ રાગમાં અમે રચના કરી દેશું. ઠીક, એમ એવું નથી કે આ વિષયમાં આ જ રાગ ચાલે. તમે કયો ગમે એ વિષય આપણને ગમે એમને ઢાળ આપો, રાગ આપો, એમાં રચના કરી દે. બહુ શક્તિ ઘણી હતી ને. હવે ટોટલ માર્યો છે એટલા માટે વાત લીધી છે. ઘણા ઘણા પ્રકારના પ્રકારથી મનન કરતા હું, અનેક પ્રકારે ઊંડું મનન કર્યા પછીની વાત છે. ઘણો વિચાર કર્યા પછી અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. આજે અમે સત્પુરુષના ચરણની વાત કરી છે, એ સર્વોપરી માર્ગ છે. એના જીવો બીજો કોઈ સહેલો સુગમ સસ્તો માર્ગ નથી, અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણ વારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. એટલી બધી પોતે ખાતરી આપે છે. સુભાષભાઈ ને તો પરણમી ગઈ છે આ વાત. સુભાષભાઈ ને આ વાત પરણમી ગઈ છે. એટલે પાયમાં એ મિત્રો એ ક્યાં શાસ્ત્ર દરમિયાન યોજના મેળ્યા હતા? એ કોઈ શાસ્ત્ર નતા વાંચતા, છતાં પાયમાં આ વાત કરીને મેં ગઈ ત્યાં.
ભગવાન ભગવાન તરીકે દેવી જાય, ભગવાન તરીકે
બ્રહ્મ વાક્ય એમને જન્મ જાય. એમને ખરેખર તો ભગવાન દેખાઈ ગયા સત્પુરુષમાં, ભગવાન દેખાઈ ગયા. કેમ કે સત્પુરુષની અંતરકરણ હતી તો ભગવત સ્વરૂપ છે. અંતરમાં જે પરમાત્મા પદ છે, તદાકાર તદાકારે સ્વરૂપાકારે અંતરકરણ હતી છે એ જોઈ ભગવાન જોઈએ. પછી બીજો ભાગળ માને છે, કોઈ આડી વાળી વાત કરે તો એને હંભાય કેવી રીતે, મનતા દેખાય કેવી રીતે. એટલે એક જે મુખ્ય ગ્રહનો પરિણામની અંદર જે રાજવાનું સહયું છે, જે સંસાર બાજુ અનાદિથી નમેલું છે, એ બધાની બીજી બાજુ સંસારનો પલ્લો ઊંચો થઈ ગયો અને સત્પુરુષ બાજુ નમી ગયો. બસ પછી સંસાર ક્ષીણ થાય માટે નવી વાત. સંસાર તો ત્યાં સુધી જીવતો છે, જીવને સંસાર ત્યાં સુધી જીવતો છે કે પોતે એને ટેકો આપે છે, ત્યાં સુધી મુખ્ય કરે છે. ત્યાં સુધી એ પોતે ગમન કરે જયારે, પછી સંસાર પ્રતિગત થાય જ નહીં, થઈ શકે નહીં. ક્ષીણ જ થાય, પ્રતિ સમય ક્ષીણ જ થાય. મૂળમાં તો બધું કપાતું જાય છે, સંસારમાં મૂળિયા કપાતા જાય છે. એ આગળ વધે કેવી રીતે? બહુ સારો પત્ર છે. મહત્વ દર્શાવતું પત્ર છે. હા, બીજું ખુદી થોડા સમય છે.
મિથન પછી હું ચાર પાંચ મોકલ લાવ્યો હતો જે કાવ્યમાં લીધી હતી. ગુજરાતી છે મારી પાસે વચનામર એ વિજય વિષયક વચનામર છે. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કયા પ્રકારના પરિણામથી થાય છે એ દર્શાવતો આ એક વચનામૃત છે. આપણે વિધિ વિજ્ઞાન નામના પુસ્તકમાં આ બધા વચનામૃતો વિધિ વિષય લીધા છે. કૃપાળુ ગુરુના વચનામૃત છે, પૂજ્ય ગુરુદેવના છે, કેન્સ્રીના છે અને સુગાનિધિના છે, ચારેયના છે. બધા તાળાની ચાવી ચાવી એટલે રીત, બધા તાળાની ચાવી એક કઈ કે નાયકનો અભ્યાસ કરવો. નાયકનો અભ્યાસ કરવો એટલે શું હોય કે હું નાયક છું એમ અનુભવવાનો વારંવાર અનુભવનો પ્રયત્ન કરવો. વારંવાર અનુભવનો પ્રયત્ન કરવો એને અભ્યાસ કહે છે. વિકલ્પ નહીં, હું નાયક છું એવો વિકલ્પ નહીં. કેવી રીતે જ્ઞાન તો ચાલે છે, જ્ઞાન જે થઈ રહ્યું છે પ્રતિ સમય બંધ ન કરી શકાય એવી રીતે પરિણામ થઈ રહ્યું છે જ્ઞાન. તો જ્ઞાયક વગર તો જ્ઞાનનું પરિણામ નથી. પરિણામ એ કાર્ય છે કે જેનો કરનારો કોઈ છે, અધર્મ નથી. તો જો જ્ઞાન મારામાં સદાય પરિણમી રહ્યું છે તો હું જ્ઞાયક છું, એટલે હું જ્ઞાયક છું. હું જ્ઞાયક હોવાને લીધે મને જ્ઞાન છે. હવે આમથી લેવું છે શું કે હું જ્ઞાયક હોવાને લીધે મને જ્ઞાન છે, માટે હું જ્ઞાયક છું. તો મને હું રાગપણે કે શરીરધારીપણે કે મનુષ્યપણે અનુભવ કરું છું એ મારો ભ્રમ છે. હું જ્ઞાયક હોવાથી જ્ઞાયક પણ મારે મારો અનુભવ કરવો જોઈએ અને એના માટે જ્ઞાન વિદ્યમાન છે. કલ્પના કરવાની જરૂર નથી. જ્ઞાન વિદ્યમાન છે એનો અર્થ શું છે કે મારે કલ્પના કરવાની જરૂર નથી. એટલે જ્ઞાયકનો હું જ્ઞાયક છું એમ અનુભવવાનો પ્રયત્ન વારંવાર કરવો, એને જ્ઞાયકનો અભ્યાસ કરવો. આટલા વચના શબ્દોને અવતરણ ચિહ્ન કરેલું છે. બધા તાળાની ચાવી એક એમ કરીને અવતરણ ચિહ્ન કર્યું છે. કઈ ચાવી? કે જ્ઞાયકનો અભ્યાસ કરવો. આમાં આખી વિધિ આવી ગઈ, આખી કાર્ય પદ્ધતિ અને આખી વિધિ આવી ગઈ જ્ઞાયકનો અભ્યાસ કરવો. નાયકપણે નાયકનો નાયકપણે અનુભવવાનો વારંવાર નો પ્રયત્ન કરવો. અનુભવના પ્રયત્નથી અનુભવ થશે, વાંચવાના પ્રયત્નથી તો અનુભવ નહીં થાય, સાંભળવાના પ્રયત્નથી અનુભવ નહીં થાય, વિચારવાના પ્રયત્નથી અનુભવ નહીં થાય, અનુભવના પ્રયત્નથી અનુભવ થશે એમ કહેવાય. આનાથી બધા તાળા ખુલી જશે એટલે કે કોઈ પ્રકારે અસમાધાન નહીં રહે. જ્યારે નાયક પણ હું છું એમ અનુભવ